बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरुमंगलं मंगलं वीतरागश्रुतं जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महावंदे तत्वलोचनदायकं प्रभु तत्वलोचनदायकं શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ રવિવાર તારીખ 19 જૂન 2011 શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 582 મુંબઈ ચૈત્રવદ 8 1951 આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચવામાં બહુ વિચાર કરી પ્રવર્તન ઘટે છે. શુભેચ્છા સંપન્ન ભાઈ કુંવરજી આણંદજી પ્રત્યે શ્રી ભાવનગર વિશેષ વિનંતી કે તમારું લખેલું પત્તું એક પ્રાપ્ત થયું છે તે તરફ આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે અને તેવા વ્યવહાર સાથે બળવાન નિર્ગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે માર્ગનો વિરોધ કરવા જેવું છે. અને એમ જાણીને તથા તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી. પરમ કૃપાળુ દેવના જીવનની અંદરની ઘટનાઓ અદ્ભુત રહસ્યવાળી છે. જ્ઞાની પુરુષો પણ પોતાના જાતને ગોપવે, પ્રસિદ્ધ ન કરે, આ એક ઘણું મોટું રહસ્ય છે. એક શબ્દમાં કૃપાળુદેવે સૌભાગભાઈને સમજાવ્યું છે કે સમજ્યા તે સમાયા. ખરેખર તો જેમ સમજણ વધતી જાય તેમ જીવ પોતાના સ્વરૂપમાં સમાતો જાય. ખરેખર સમ્યક દર્શન પછી જીવની ગતિ અંતર્મુખ છે, બાહ્ય નથી. જો અધૂરો હોય, અજ્ઞાની હોય, ભ્રાંત હોય, પોતાને જ્ઞાની માની લેતો હોય, જ્ઞાની ન હોવા છતાં એના લક્ષણ આ બધા છે. ઉછાછડા થવું, દોડવું, છલકાવવું, ઉભરાવવું, સિદ્ધિ પ્રસિદ્ધિની પાછળ પાગલ થવું, અનેક પ્રકારના આયોજનો કરવા, કંઈક ને પ્રેરણા કરવી, આ બધી ઘેલછા એ જ્ઞાની અવસ્થાની પરિપક્વતા નથી, ગંભીરતા નથી. કુંવરજી આણંદજી ભાવનગરની અંદર 150 વર્ષ પહેલાની પેઢી છે. અત્યારે ચાલે છે ગ્રેન માર્કેટમાં, બહુ લબ્ધ પ્રતિષ્ઠિત છે અને પ્રમાણિકતા, પારદર્શિતા એવી પેઢી છે, ઘણી જ વિશ્વસનીય છે. અને આ કુંવરજીભાઈ એ શ્રાવક શ્રેષ્ઠી હતા, મૂર્તિપૂજક સમુદાયના અધિપતિ હતા. એમને પરમ કૃપાળુ દેવનો પરિચય થયો. તો આ બધા તો સામાન્ય સંપ્રદાયવાદી, પરંતુ પ્રભુના સાથે જેમ જેમ એમનો પરિચયમાં આવવાનું થયું, તેમ તેમ એમને ભાવના જાગી કે આવા પુરુષનો ભાવનગરમાં કાર્યક્રમ કરીએ. તો ભાવનગરના બધા જ લોકોને સાચા ધર્મનો બોધ થાય, વિતરાગના યથાર્થ દર્શનની પ્રતીતિ થાય. એમણે કૃપાળુ દેવને વિનંતી કરી છે કે આપ ભાવનગર આવો અને લોકોમાં ધર્મનું પ્રવર્તન કરો. આ ઘટના છે. સામાન્ય સ્થિતિનો કોઈ હોય, ઉપદેશકની કક્ષાનો, જ્ઞાની તો ન કહીએ, તો એ તો વિનંતી તરત જ વધાવીને દોડતો. પરમ કૃપાળુ દેવ વિચાર કરે છે, એટલે એને પત્ર લખવાનો જે જવાબ લખ્યો છે ને એમાં શીર્ષક બાંધ્યું છે. ઘણીવાર એ શીર્ષક આખા પત્રનો સારાંશ હોય છે કે આત્મવીર્ય પ્રવર્તાવવામાં અને સંકોચાવવામાં બહુ વિચાર કરી પ્રવર્તવું પડે છે. આ જ્ઞાનીની કસોટી છે, જ્ઞાનની કસોટી છે. આત્મવીર્ય પ્રવર્તાવવું, તીર્થંકરો પોતાના આત્મવીર્યને એવું પ્રવર્તાવ્યું છે સકળ લોકની અંદર આ આત્મધર્મનો સંદેશો ગજવી ગજવીને કહ્યો છે, માર્ગને આલોકિત કર્યો છે, પ્રશસ્ત કર્યો છે. પણ અમુક દશાની અંદર એમણે માર્ગને, પોતાના આત્મવીર્યને એટલું જ સંકોચી લીધું છે. અભાવ નથી, આત્મવીર્યનો અભાવ નથી, પણ પ્રવર્તન અને સંકોચન બહુ વિચાર કરવો પડે. જ્યાં ત્યાં ઉછાછડા ન થવું, મારું બધું કહી દઉં ને હું જ બધું જાણું છું ને આ તે ને આ બધા ઉભરા આવે છે ને તો અહમ ના આવે છે, સમજણના નથી. સમજણ એક જુદી ચીજ છે, પરિપક્વતા એ જુદી ચીજ છે, પીઢતા જુદી ચીજ છે. જ્ઞાન વૃદ્ધ થવું બહુ જ વિચારણા માંગેલી છે. ગમે તે પ્રસંગમાં, ગમે તે ક્ષેત્રમાં, ગમે તે ભૂમિકામાં માત્ર બોલવું એ તો ડાયરાવાળાનું કામ છે, જ્ઞાનીનું નહીં, ધર્મપ્રવર્તક ધર્મ વિચારકનું આ કામ નથી. જ્યાં ને ત્યાં ડફાડફ કરવા દોડી જવું, મારે પણ કંઈક કેવું છે એ રાજકારણીને ચાલે કે શૌચાલયનું ઉદ્ઘાટન હોય તો જાય અને બીજું હોય તો જાય, ગમે અહીંયા પણ અમને બોલ આવો તમે. જ્ઞાનીનો આચાર, જ્ઞાનીનો કલ્પ અને પોતે જે વાતનું પ્રતિપાદન કરવા માગે છે એનું ગાંભીર્ય એનામાં હોવું જોઈએ. એટલે એને પ્રવર્તન કરવામાં પણ વાંધો નથી અને સંકોચાઈ જવામાં પણ વાંધો નથી. જ્ઞાની એવી સ્થિતિ આવે ત્યારે કોઈને ખબર પણ ન પડે કે આ જ્ઞાની છે. એ રીતે પોતાની જાતને ગોપવી પણ શકે છે અને ખુલ્લી પણ કરી શકે છે. ખૂબ વિચારપૂર્વક જ્ઞાનીનું પ્રવર્તન હોય છે. એમાં જ્ઞાનનો સદભાવ અને અભાવની વાત નથી. જ્ઞાન હોય તો પણ એ સંકોચાય. એણે એનો થોડીક સમજણ કુંવરજીભાઈને આપી છે. એટલો બધો વિચક્ષણ પુરુષ છે એ કુંવરજીભાઈના દીકરા પરમાનંદભાઈ. પ્રબુદ્ધ જૈન વર્ષો સુધી ચલાવ્યું મુંબઈમાં. મુંબઈ જૈન યુવક સંઘના નામે આખી વ્યાખ્યાન માળાઓ શરૂ કરી. બહુ જ એવો વિચક્ષણ ડાયો અભ્યાસુ જૈન દર્શનો એ મર્મ પુરુષ હતા બધા. એની એક આખી પરંપરા કુટુંબની. કેટલાય ગ્રંથોના વિવેચન છે. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા અને પરમાનંદ કુંવરજી કાપડિયા એને જૈન દર્શનના ગીતાર્થ મુનિ ભગવંતોએ લખેલા અલભ્ય એવા ગ્રંથોના, જ્ઞાન ગંભીર ગ્રંથોના વિશ્લેષણ કર્યા છે. પોતે બેરિસ્ટર સોલિસિટર હોવા પણ એને એના જ્ઞાનનો ઉપયોગ આમાં કર્યો છે. ધર્મના તત્વને સરળતાથી મૂકવામાં આપણે પણ સવારના સત્સંગની અંદર 5-7 ગ્રંથોનું અવલોકન કર્યું છે. આવા પુરુષ સાથે કૃપાળુદેવ એને સમજાવે છે. ભાવનગર હું નહીં આવું એનું ના નથી લખી એવી રીતે, પણ વાતની રજૂઆત કરે છે કે ત્યાં આવવા સંબંધીમાં નીચે પ્રમાણે સ્થિતિ છે. આ પરિસ્થિતિ આ છે. શું છે? નંબર 1, લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે અને તેવા વ્યવહાર સાથે બળવાન નિર્ગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે માર્ગનો વિરોધ કરવા જેવું છે. વિવેક આને કહેવાય. જ્ઞાન નથી એમ નહીં, પરંતુ અમારો અત્યારે ઉદય એવો છે કે જે અમારા જ્ઞાનને પ્રતિપાદિત કરતો નથી. થોડી વિસંગતતા છે અને એ ઉદયમાં અમારે જ્ઞાનનું પ્રકાશન તો લોકોની સામે કરવું છે ને, તો લોકોની પણ એક કક્ષા હોય છે. લોક કક્ષા, લોકોનું જે સ્તર છે એ છે. એ તો રામની પણ ટીકા કરે અને ભવાયાની પણ પ્રશંસા કરે. આ લોકોનું સ્તર છે. જેવું અમે આવીએ તો કે છે અમારા વ્યવહારનો ઉદય જોઈને નિર્ગ્રંથ પુરુષ જેવો ઉપદેશ, કઈ ઉપદેશની અંદર કઈ નબળી વાત કરવાની નથી. ઉપદેશ કરવો છે એ સત અને તત્વનો કરવો છે. પોતાની સ્થિતિ નબળી સબળી હોય એટલે કઈ તત્વ નબળું પ્રતિપાદિત ન કરાય. પરંતુ સામે સમુદાય એવો હોવો જોઈએ. સત્સંગની સભાની અંદર એ થઈ શકે, જનસભામાં એ ન થાય. કેટલો વિવેક! એ કહે છે લોકોને અંદેશો પડે, સંશય થાય, સંદેહ થાય અને પરિણામ એ બને કે જે તત્વ ઉદ્ઘાટિત કરવામાં આવે છે એ તત્વ પ્રત્યેની એની શ્રદ્ધા ખસી જાય. કહેનાર પુરુષ એને વ્યવહારનો ઉદય છે, એની આંતરિક દશા ભિન્ન છે. એ લોક સમુદાયના વશનું કારણ એ સમજી નહીં શકે. એની સમજણની બહાર છે. સત્સંગ સભાની વાત જુદી છે. એટલે લોકોને અંદેશો પડે અને લોકસભા માટે થઈને બોલવા જવું એ તત્વના બોધ સિવાય આ પુરુષને કંઈ બાકીના લોકોના જીવનના ભાષણો કરવાનું, મનોરંજન કરવાનું, કોઈથી મનોરંજિત રંજિત થવાનું, કોઈને રંજિત કરવાનું એવું એમનું બોલવામાં લક્ષ્ય નથી કે આપણી પ્રસિદ્ધિ થાય ને, આપણને પ્લેટફોર્મ મળે અને સામો ખુશ થાય. લેશ માત્ર પણ નથી. બોધમાં કોઈ ન્યૂનતા નથી.
રાખવી પણ નથી. પોતાની અશક્તિ હશે ભલે રહી, પણ લોકોને જે વાત કરવી છે, મુમુક્ષુને જિજ્ઞાસુને, એને તો પૂર્ણ તત્વની વાત કરવી છે, યથાર્થ વાત કરવી છે, તત્વનું સ્વરૂપ જેમ છે તેમ સમજાવવું છે. એમાં ક્યાંય સંકોચ નથી કરવો. પણ જનસભાની અંદર લોકોને અંદેશો પડે કે શું આ ડાઈ ડાઈ વાત કરે છે, આ પોતાનું તો કઈ ઠેકાણું નથી, એમ કરીને લોકોને તત્વ ઉપર, માર્ગ ઉપર, માર્ગના આદિ પુરુષો ઉપર સંદેહ થાય, શંકા થાય, એનું વીર્ય મંદ પડી જાય, એવું જ્ઞાની પુરુષ પોતાના નિમિત્તે થવા ન દે. અને ત્યાં પોતાની જાતને સંકોચે કે સ્થળ, સમય, લોક, પાત્ર આ યોગ્ય નથી તો ન બોલે. નક્કી એટલો વિવેક, આટલો સૂક્ષ્મ વિવેક એ કુંવરજીભાઈને એને સમજાવ્યું. અને શબ્દ ગુજરાતી ભાષામાં આપણને તો સાંભળવાય ન મળ્યું, અંદેશો. લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. લોકો પૂછવાના કોણ છે, આજના વક્તા કોણ છે, ક્યાંથી આવ્યા, મુંબઈથી, શું ધંધો કરે છે, ઝવેરાતનો, શું પરિવારમાં શું છે, બૈરા છોકરા છે, અને આ વાત કરે છે વિતરાગની. અંદેશો પડે મનમાં ઊંડે ઊંડે, પણ તત્વ પ્રતિ અશ્રદ્ધા થાય, એના સંકેતને બાધા પહોંચે. આજે નહીં તો કાલે પણ એના તરફ સન્મુખ થવાનો છે, એને પહેલેથી પૂર્વગ્રહ બંધાઈ જાય, એના તરફથી એનું ચિત્ત પાછું વાળી લે કે હવે તત્વજ્ઞાન તો સાંભળ્યું બધું, કાંઈ વાતમાં માલ નથી, સબ જો રહે. કોઈ માણસ પ્રમાણિક છે કે નહીં એ વાત જુદી, એને માટેની આપણને શંકા આવે એ વાત જુદી, પણ પ્રમાણિકતા જેવું કોઈ તત્વ નથી, એના જેવું કોઈ ભયંકર પાપ નથી જગતમાં. કોઈ પ્રમાણિક નથી એ માન્ય, કોઈ સત્યવાદી નથી માન્ય, પણ સત્ય જેવી ચીજ આ ધરતીમાં નથી, પ્રમાણિકતા જેવી કોઈ ચીજ નથી. અને આજની ભાષા આપણે આ સાંભળીએ છીએ, એનું કારણ સમાજનું નેતૃત્વ એ અધમ કક્ષાના રાજકારણીઓ કોઈ દી વિચાર નથી કર્યો કે ઉપરના બેઠેલા લોકોની અંદર રહેલી આ પ્રકારના દૂષણો એ સમાજમાં ક્યાં સુધી ફેલાશે કે તત્વની શ્રદ્ધા પણ હટી જશે, કે કોઈ પ્રમાણિક નથી, કોઈને સેવા કરવી નથી, અને કોઈને કાંઈ નથી, કે આ બધું વાત બધી નાટક છે. એટલે નાનો માણસ પણ પતિત થતા વાર નથી લાગતો, એને પરિબળનો ટેકો મળે છે. એક પણ લોકોની સામે, દેશના જીવનની અંદર કોઈની સામે આદર્શ નથી કે ભાઈ આવી સ્થિતિની અંદર પણ નહીં, પ્રમાણિક લોકો છે, સેવા કરનાર છે, નિસ્વાર્થી લોકો છે, આ બધું થઈ શકે છે, આ થાય, આ કરવું જોઈએ. આ શ્રદ્ધા તોડી નાખી રાષ્ટ્ર જીવનની, સમાજ જીવનની, ધર્મ જીવનની, શ્રદ્ધા ઉપર કુઠારાઘાત કર્યા છે. અને કરોડો રૂપિયા લીધા નથી, રાષ્ટ્રનું હનન કર્યું છે, ચારિત્રનું હનન કર્યું છે, લોકોને ચારિત્ર ઉપરની શ્રદ્ધા ખતમ થઈ ગઈ છે. એક શિથિલાચારી સાધુ એ સમગ્ર માર્ગને વગોવે છે, એને ખ્યાલ નથી. શિથિલતા તમારી હશે, પણ તમે જેનું પ્રતિનિધિત્વ કરો છો એની સાથે જો સંવાદ નહીં હોય, મેળ નહીં હોય, શક્ય છે કે તમારાથી નહીં થતું હોય તો તમે છોડી દો એ માર્ગને, પણ લોકોની શ્રદ્ધાને જોડી રાખો. એ બહુ મુશ્કેલ છે. અને આને કહેવાય છે સમાજ જીવન તૂટે છે, ધર્મ જીવન તૂટે છે. વિતરાગ દર્શનની અંદર આખો માર્ગ, આખું અધિષ્ઠાન શાસનનું સાધુ જીવન ઉપર છે. લોકોની સામે આદર સાધુ છે એ વિતરાગનો પ્રતિનિધિ છે. એક સાધુને ભ્રષ્ટ થતા જુએ તો લોકોની માત્ર સાધુ પ્રત્યે અશ્રદ્ધા ન થાય, ધર્મ પ્રત્યે, શાસન પ્રત્યે અશ્રદ્ધા થાય છે. આ બહુ મોટો અધર્મ છે. કૃપાળુ દેવ કે છે, આવો અંદેશો લોકોમાં શ્રદ્ધા જન્માવાની છે. અંદેશો નહીં, અંદેશાનો બીજો પર્યાય, અંદેશા જેવો શબ્દ નથી પણ થોડોક અધૂરો છે, એવો છે સંશય. અને કૃષ્ણ ભગવાને ગીતાની અંદર અર્જુનને કહ્યું છે, સંશય આત્મા વિનશ્યતિ. એક વાર સંશય જાગ્યો, શંકાનો કીડો જાગ્યો, સંદેહ થયો, અરે કુટુંબના સંબંધો પણ રોળાઈ જાય છે. એની મીઠાશ, એનો મર્દ, કેમ કે શંકા જાગી, બોલી શકાતી નથી, કહી શકાતી નથી. પણ શંકા જાગી, એક વાર કોઈની પ્રમાણિકતામાં શંકા જાગે, એક વાર કોઈના પ્રેમમાં શંકા જાગે, એક વાર કોઈની નિષ્ઠામાં શંકા જાગે, આપણો આખો વ્યવહાર રૂખ બદલાઈ જાય છે, અંતર પડી જાય છે. એમ ધર્મ અને ધર્મ તત્વની અંદર શંકા નહીં થવી જોઈએ. સમ્યક દર્શનનો ત્રીજો ગુણ નિર્વિચિકિત્સા. ધર્મ કરણીની અંદર ક્યારેય ફળ બાબતમાં સંદેહ ન થવો, તે એ સમ્યક દર્શનનું એક ભૂષણ છે. અને આવી શંકા થાય તો એનું દૂષણ છે. આપણે આટલા વર્ષથી આ ધર્મ કરીએ છીએ, કંઈ થશે કે નહીં, કંઈ લાભ મળશે કે નહીં, કોને ખબર છે, અનુભૂતિ તો થતી જ નથી, બધું ખોટું. આ શંકા, એથી વધારે શબ્દ આ સંશયથી વધારે અંદેશો છે. એ આ જન્મ નહીં, જીવની અંદર એ શંકા એવી નાખી દે કે જન્મો જન્મ સુધી એ ધર્મની સન્મુખ ન થઈ શકે, એવો ઊંડો સંસ્કાર છે, અંદેશો પડે. એ કહે છે કે એવો વ્યવહાર છે, લોકોને અંદેશો પડે એવી જાતનો બાહ્ય વ્યવહારનો ઉદય છે. અને તેવા વ્યવહાર સાથે બળવાન નિર્ગ્રંથ પુરુષ જેવો ઉપદેશ કરવો તે માર્ગનો વિરોધ કરવા જેવું છે. અને એમ જાણીને તથા તેના જેવા બીજા કારણોનું સ્વરૂપ વિચારી એને લગતું, પછી આની અંદર બધી વાત બીજા કારણોનું સ્વરૂપ વિચારીને, ઘણું કરીને લોકોને અંદેશાનો હેતુ થાય તેવા પ્રસંગમાં મારું આવવું થતું નથી. આ જ્ઞાની પુરુષનો વ્યવહાર પકડાય છે. એની મર્યાદા, એનો વિવેક, એ કહે છે એવા પ્રસંગમાં અમારું આવવું થતું નથી. અમારે કારણે અસનાતન શાશ્વત વિતરાગ માર્ગ અને અનંત આવા જ્ઞાની પુરુષોની અદ્ભુત જે પરંપરા છે એ પ્રત્યે કોઈને લેશ માત્ર પણ પોતાના કલ્યાણમાં અંદેશાનું કારણ થાય, અશ્રદ્ધાનું કારણ થાય, એવા પ્રસંગમાં ધર્મ પ્રવચન કરવું હોય તો અમે આવતા નથી. એવા સમાગમમાં મારું આવું થતું નથી. વખતે ક્યારેક કોઈ સમાગમમાં આવે છે અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, એમાં પણ ચિત્તની ઈચ્છિત પ્રવૃત્તિ નથી. અમારું આવવાનું થતું નથી પણ કોઈ આવતા હોય તો શું કરો, પરિસ્થિતિ સમજવાની છે. કુંવરજીભાઈ જતા હતા સમાગમ કરવા, એટલે એને થયું અમે આવી ત્યારે તો સાહેબ તમે બધું બહુ વાત કરો છો. તો ક્યારેક કોઈ સમાગમમાં આવે છે અને કંઈ સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, આવે તો જ્ઞાની પુરુષ વાત કહે, અને જ્ઞાની પુરુષ વાત કહે એ તત્વની કહે કે વ્યવહારની કહે, એ કઈ દ્રષ્ટિ આપે, એ શું સમજાવે, એ સત સમજાવે કે અસતને લઈને બેસે, એની વાતના રણકામાં સત નીતરતું હોય. ગાંધીએ લખ્યું કે કૃપાળુ દેવને હું મળ્યો 2 વર્ષ સુધી રોજ 1-1 કલાક 1.5 કલાક મારે મળવાનું થતું, પણ જેટલી વાર જ્યારે જ્યારે મેળું છું ત્યારે મને તો એમના જીવનમાંથી વૈરાગ્ય નીતરતો દેખાતો હતો અને એના વચનોમાંથી સત નીતરતું હતું. આમ કોઈ ધોધમાર વરસાદમાંથી ઘરમાં પ્રવેશ કરે, નીતરી રહીએ, શરીરના રોમે રોમમાંથી આમ કંઈક પાણી નીતરે, જેમ કે વૈરાગ્ય નીતરે છે. ગાંધીએ ક્યાં જોયા? ઉત્તરસંડામાં ઈડરની ગુફામાં ગયા હતા જોવા શ્રીમદ રાજચંદ્રને. મુંબઈની અંદર ભુલેશ્વરમાં ઝવેરી બજારની પેઢી ઉપર, રેવાશંકર જગજીવનની પેઢી ઉપર રોજ મળવા જતા ગીરગામથી. વૈરાગ્ય નીતરતો વૈરાગ્ય અને નીતરતું સત, એના વચનો મને ભોકાતા, મારા આત્માની અંદર છેદ ભેદ કરી નાખતા હતા, માઇલો જગાડી દે. પ્રભુના વચન સાથે અનુસંધાન થાય અને જો ચિત્તનો ઉપયોગ વિશુદ્ધિ સાથે અંદર હોય તો એક એક શબ્દ પ્રભુનો મર્મ ભેદી છે, અંતર ભેદ થયા વિના રહી શકે નહીં. વચનામૃતનું વાંચન કર્યું હોય અને અંતર ભેદ ન થાય તો લોક કવિ કહે છે એમ કે નદી કિનારે ઉભો છું અને તરસો છો, કાં તો તને પીવાની રીત ખબર નથી અને કાં તો આ નદી સુકાયેલી છે. તું ઉભો છો, એ નદી પાણીવાળી નથી, કાંકરાવાળી છે. કાં તો એની પાસે મિથ્યાત્વના કાંકરા છે અને તું એની પાસે જ્ઞાની માનીને ગયો છો. જો સતનું જળ હોય ને તારી તૃષા તૃપ્ત ન થાય શક્ય નથી. તારી જિજ્ઞાસા હોય તો, સામે પક્ષે જિજ્ઞાસુ તો જોવો જ જોઈએ. જિજ્ઞાસા ન હોય તો ગમે તેવો જ્ઞાની હોય કાંઈ અસર ન થાય. ઘણી ઘણી માન્યતાઓ ઊભી થાય છે અને એને દ્રઢ કરવામાં આવે છે કે ભલે ને આપણી પાત્રતાને આપણું કાંઈ ઠેકાણું ન હોય તો એ બધું એ કરશે, એમ પાત્રતા એ આપી દેશે. આત્મસિદ્ધિને વાંચો, વિચારો. કશાય ની ઉપશાંતતા માત્ર મોક્ષે અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. દશાન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે નયંતર રોગ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુભાય, તે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુખદાય. કેવો ક્રમ કયો છે કે દશા નથી ત્યાં સુધી તને આ કોઈ મોક્ષ માર્ગ સમજાય એવી કોઈ શક્યતા નથી, પણ દશા આવશે તો સદગુરુનો બોધ સમજાશે. તો તારે જો દશાનો પ્રયત્ન પણ નથી એટલે કે તારી કોઈ જિજ્ઞાસા જ નથી. જે જિજ્ઞાસા છે એને અનુરૂપ જીવનને ઢાળવું પડે. મારે પાટું મારીને પૈસા પેદા કરવા છે તો પાટું મારવું પડે ના, એ ગુરુ મરાવશે અથવા મારો બોસ મરાવશે પાટું મારવાનો. અરે રેવા દે, એ તારે કરવું પડશે. જે પ્રકારનું લક્ષ્ય છે તે પ્રકારે પોતાની સિદ્ધિ, સાધ્ય સિદ્ધિ એ પોતે કરવી પડે, સિદ્ધ અવસ્થા પોતે કરવી પડે. એમ પરમાર્થ માર્ગની દશામાં પોતે કેળવવું પડે. આ બધા કસાયોને શાંત કર પહેલા. મોક્ષની અભિલાષા છે, સંસાર ઉપરનો નિર્વેદ છે, ભવનો ખેદ છે, જગતના જીવો પ્રત્યે અનુકંપા દયા છે. આ ભૂમિકા વિના તને ગમે તેવો સદગુરુ, ગમે તેવો સત્પુરુષ કે ગમે તેવો તીર્થંકર મળશે, તારું શું કલ્યાણ થાય? અને કેટલી વાર આવા તીર્થંકરોને તે રવાના કર્યા, કેટલા સદગુરુઓને હરાવી દીધા. આખો ઇતિહાસ અનંત જન્મનો આ જ છે. સત્પુરુષ મળ્યા નથી એમ નથી, સત્પુરુષને યોગ થયો છે અનંત વાર. જેના વચન બોડે જીવ નિર્માણ માર્ગને પામે છે એવા દેહધારી વિદ્યાન વિદ્યમાન પુરુષોનો પૂર્વે ઘણી વાર યોગ થયો છે, ઓળખાણ થયું નથી. ઓળખાણ ન થવાનું કારણ તારી પોતાની દશા પાત્રતા નથી, કેળવવી પડે. પરમાર્થ માર્ગનું મુક્તિ, આત્માની મુક્તનો પ્રારંભ પોતાથી થાય. આ તો શરૂઆતથી જ પરવશ થઈને બેઠો છે, કોઈ દી નહીં થાય. તત્વ જ સમજો નથી, થશે તો દ્રષ્ટિ રાગમાં પલટાઈ જશે, સ્વરૂપનું ભાન નહીં આવે, આત્મશ્રદ્ધા નહીં આવે. પરને પહેલેથી જ આધારિત થઈ ગયો, અનાસર સરના છોકરા જેવો બધું એ કરશે, નો કરે. પરમાર્થ માર્ગની આ એક પરંપરા છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને. સદગુરુનો બોધ તો પછી છે, પેલા દશા છે, બોધ પછી છે. અને દશાના લક્ષણો જ્ઞાનીઓએ, ધર્મના આચારોએ, આ બધાએ દશા ઉત્પન્ન કરવા માટે જ છે બધું. પછી જ્ઞાની પુરુષની શોધ કર, પછી કોઈ ગુરુ સત્પુરુષ એને શોધ. તો એ વાત ત્યાં મૂકી છે કે જ્યારે લોકો આવે છે કંઈ સમાગમમાં, ત્યારે કંઈક સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે, ત્યારે કે જ્ઞાની પુરુષ એ જ કે. જ્ઞાની પુરુષ ત્યારે સંસારમાં હોય તો જીવને સંસારનો ઉપદેશ કરે. કૃપાળુ દેવ પાસે લઘુરાજ જે આવે તો એને એમ કહે કે તમે મારી જેમ વેપાર કરવાનું શરૂ કરો. વિચાર કરો, વિચાર કરો વારંવાર. પોતે વ્યવહારના ઉદયમાં છે તો પણ સમાગમમાં આવે એને પોતે ઉપદેશ શું કરે? એની જેવી જિજ્ઞાસા એ પ્રમાણે ઉપદેશ કરે. એની સંસારની જિજ્ઞાસા લઈને કોઈ આવ્યો હોય તો એને પુષ્ટિ આપે તો એને મંદ કરે, એને પાછો વાળે. સૌભાગભાઈના પિતાશ્રી સાંસારિક અવસ્થાની સ્થિતિ એકદમ દુર્બળ બની ગઈ અને કંઈક સંસારી આર્થિક ઈચ્છાના લાભથી ગુરુની શોધમાં નીકળ્યા કે ગુરુઓ પાસે મંત્ર જંત્ર લબ્ધિ વગેરે બધી હોય છે અને જો એની દયા થઈ જાય તો આપણી બધી પરિસ્થિતિનું ઠેકાણું પડી જાય, આપણા ખીચડી કઢીમાં ઘી આવી જાય. મારવાડ સુધી પહોંચે છે, સ્થિતિ તો ઘણી સંકડામણમાં છે અને એમને એમ જવાતું નથી, પણ ઝંખના છે કંઈક ને કંઈક લે આવું. મારવાડ સુધી પહોંચે છે અને એક મુનિ મળે છે, જૈન મુનિ, બેસાડે છે, આવો લલ્લુ સુકામાં આવ્યા છો. અને પછી એકાંતમાં વાત કરે છે, પ્રભુ મારી આવી દુર્દશા છે, મારે કંઈક તમારી પાસેથી લબ્ધિ જોઈએ છે, કંઈક મંત્ર જોઈએ છે, આ મારી સાંસારિક મુશ્કેલીઓ અકળામણ એનો બધો જરા પાર થઈ જાય. ત્યારે લલ્લુજીને સૌભાગભાઈના પિતાશ્રીને એ મુનિએ કીધું કે મુનિ, શરમ આવે છે? વિતરાગના સાધુ પાસેથી આવી આકાંક્ષા કરો છો, આવી અપેક્ષા કરો છો, અને તમને મહાવીરનો માર્ગ મળ્યો છે, આત્મકલ્યાણ કરો. અત્યારે કર્મનો ઉદય વિપરીત છે, નથી થતું, પણ એથી કરીને આ કર્મનો, અશુભ કર્મનો ઉદય છે, એથી કરીને કોઈ દુર્ધ્યાન કરવાની જરૂર નથી. લ્યો હું તમને એક મંત્ર આપું છું, આત્મકલ્યાણનો મંત્ર છે, સંસારની સમૃદ્ધિનો નથી, જેને બીજ જ્ઞાનનો મંત્ર કહે છે. શક્ય છે કે તમારી પાત્રતા નહીં થાય તો તમને ઉપકારી નથી થવાનો. આ છે બહુ સરસ, એને તો અનુભવ સિદ્ધ મંત્ર આપ્યો હતો કે આત્મકલ્યાણ કરો, હવે આ બધું છોડી દો. પણ જો તમને કંઈ એનો ઉપયોગ ન થાય, તમારી કક્ષા ઊભી ન થાય, તો કોઈ યોગ્ય પુરુષને આપજો, એટલું કરજો. અને એ લલુજીએ પોતાના દીકરા સૌભાગને આપ્યો અને સૌભાગને પણ થયું, એટલે એ દેવા ક્યાં કોને ગયા? કૃપાળુ દેવને. જેતપુર ગયા, મોરબી આવ્યા, સાયલાથી મોરબી આવ્યા, મોરબીથી જેતપુર ગયા, જેતપુરની દુકાને કૃપાળુ દેવાના બનાવીને ત્યાં ગયા હતા, ત્યાં જઈને આ દેવા ગયા હતા. અને આ પુરુષ કે છે, ઉભા રહ્યું આપવાનું, પછી પેલા વાંચી લ્યો, આ ચબરખી વાંચો. તો ચબરખીમાં જે પોતે કહેવા ગયા હતા એને એમ થાય કે મને ખબર છે, મારા બાપને ખબર છે અને એના એના ગુરુને ખબર હતી, આ તો એમાં ક્યાંય નથી, આ રાયચંદભાઈ તો ક્યાંય આવતા નથી આમાં. રાયચંદભાઈ કીધું તમે આ હેતુ માટે આવ્યા છો. નવ નવ વર્ષ સુધી એને સમજાવે છે, પદાર્થને સમજો, પદાર્થને સમજો. જ્ઞાની પુરુષ પોતે સંસારની અવસ્થામાં હોય તો પણ એની પાસે સમાગમમાં જનારને ઉપદેશ શેનો આપે, જ્ઞાનનો આપે કે સંસારનો આપે? એટલે કહે છે અહીંયા કે સ્વાભાવિક કહેવા કરવાનું થાય છે. અમારા સમાગમમાં આવે તો જરૂર અમે ઉત્કૃષ્ટ વાત કરીએ છીએ. કુંવરજીભાઈને થયું કે જેમ સમાગમમાં આવી સરસ વાત કરી છે એવું હું ભાવનગરની અંદર સભા કરું અને એમાં આનું પ્રવચન રાખું તો બધાને ખૂબ લાભ થાય, કેમ કે મને વ્યક્તિગત ખૂબ આનંદ આવ્યો કે ઓહો, આ પુરુષ ભલે વેપારમાં છે, વ્યવહારમાં છે, છતાં દશાવાન પુરુષ છે, જ્ઞાની મહાત્મા છે, અદ્ભુત છે, ઓહો. એટલે એણે નિમંત્રણ આપ્યું. એટલે જવાબ દે છે કે અમે આવા સામાન્ય આવા સમાગમમાં આવવાનું હું પસંદ કરતો નથી, મારું આવવું થતું નથી. પણ ઓલો પૂછાવે કે તો પછી અમે આવ્યા ત્યારે તો તમે બધી આવી વાત કરતા હતા? તો કે છે કે કોઈ મળે તો જરૂર આ કહેવાનું થાય છે. એમાં પણ ચિત્તની ઈચ્છિત પ્રવૃત્તિ નથી. કેટલી સૂક્ષ્મતા! ત્યારે પણ અમારા ચિત્તની એ પ્રવૃત્તિ થાય છે કોઈની સાથે, એ પણ ઈચ્છિત નથી. કારણ કે જ્યાં સુધી આ સર્વસંગ અને આ બધો પરિત્યાગ નહીં થાય ત્યાં સુધી અમારા ચિત્ત શાંત થાય એવું બેરેશે નહીં. આ ચિત્તનો ખેદ એમને વર્તતો હતો, કારણ કે ઉદયનું વર્તન એમને પસંદ નહોતું, એટલે એને અનુકૂળ નહોતું. કે જ્યાં સુધી જેવી અભ્યંતર અવસ્થા છે એવો જ બાહ્યમાં ઉદય એકાકાર થવો જોઈએ, પણ નથી. ત્યાં સુધી ખેદ એ હતો કે હવે ક્યારે અમે આ બધી પ્રવૃત્તિથી વિરામ પામીએ. અમારા ચિત્તની એ ઈચ્છિત પ્રવૃત્તિ નથી કે ભલે અમારો સંસાર ચાલ્યો રહીએ અને અમે લોકોને વૈરાગ્યના ઉપદેશ દીધા કરીએ. આ ઈચ્છિત નથી. ખ્યાલ આવે છે કે જ્ઞાનીઓએ આવી પ્રવૃત્તિ કરી છે ત્યારે પણ ઈચ્છા સાથે નથી કરી. ઈચ્છા સાથે કરી હોય એ તો એપોઇન્ટમેન્ટ આપીને બધું ગોઠવે. ઈચ્છા સાથેની નથી. કૃપાળુ દેવની લોકોત્તર દશાને સમજવા માટે ઘણું મનન ચિંતન જરૂરી છે, કરવું જોઈએ. ત્યાં સુધી આ પુરુષની અલૌકિક દશાનું દર્શન નહીં થાય. અને અલૌકિક દશાનું જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી મુમુક્ષુ સાચા માર્ગના દાતાને નહીં ઓળખી શકે. માર્ગનો દાતા એ ભલે એક કર્મથી અવરાયેલો છે, પણ એ જે કંઈ કહે છે એ માર્ગ પરિશુદ્ધ છે. જૈન શાસનની આ પરંપરા છે, આચાર્યોની પાસેનો આ ધર્મ છે. કે ભલે એ પોતે પૂર્ણતાને પામ્યા નથી, પરંતુ એ જ્યારે માર્ગનું પ્રકાશન કરે છે ત્યારે પૂર્ણતાનું જ કરે છે. એટલે ત્યારે અમારી ચિત્તની આ ઈચ્છિત પ્રવૃત્તિ નથી. પૂર્વે યથાસ્થિત વિચાર કર્યા વિના જીવે પ્રવૃત્તિ કરી તેથી આવા વ્યવહારનો ઉદય પ્રાપ્ત થયો છે, જેથી ઘણીવાર ચિત્તમાં શોચ રહે છે પણ યથાસ્થિત સમપરિણામે વેદવું ઘટે છે એમ જાણી ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. ત્યારે પણ અમારી આ પ્રવૃત્તિ સત્સંગની છે એ રીતે રહે છે. અમે સમાધાન એ રીતે કરીએ છીએ કે પૂર્વે આ જીવે વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરી એટલે આ અશુભ ઉદય આવ્યો. આવી જ્ઞાન અવસ્થામાં પણ વ્યવહારનો ઉદય આવીને અંતરાય બનીને ઉભો રહ્યો. આ વિચારીએ છીએ હવે આવેલો ઉદય સમ પરિણામે વેદવો જોઈએ, કારણ કે આ બંધની પરંપરાને ચાલુ રાખવી નથી. પૂર્વનું અજ્ઞાન એનો તંતુ સમાપ્ત કરવાનો છે. પૂર્વે અજ્ઞાનથી પ્રવૃત્તિ કરી એને ઉદય આવ્યો તો હવે કંઈ અજ્ઞાન ભાવે એમાં જોડાવું નથી, કે જેથી કરીને આ કર્મની સંતતિનો પ્રવાહ ચાલુ રહે. કર્મ એની યથાસ્થિતિએ સમાપ્ત થાય, થવા દેવું છે, હવે એને લંબાવવું નથી. એટલે ત્યારે સમ પરિણામે એનું વેદન થાય છે, ભોગવટો નથી થતો, વેદન થાય છે. વેદન એ આત્માનો ગુણ છે અને ત્યાં સાક્ષી ભાવે એ વેદન કરે છે, જ્ઞાતા દ્રષ્ટા બને છે અને વેદન કરે છે. વેદવું ઘટે છે એમ જાણી અને એવી ચિત્તની સ્થિતિ રાખી અને ત્યારે તે પ્રવૃત્તિ અમે કરીએ છીએ, અને તે ઘણું એમ જાણી ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. એટલે સમાગમમાં કોઈ આવે તો જરૂર અમે નિર્ગ્રંથના માર્ગનો બોધ કરીએ છીએ. અમે જાણીએ છીએ કે અમારું પૂર્વનું કર્મ અમને અત્યારે બાધારૂપ છે, પણ એનો એ વિચાર જીવે આ વિચાર કર્યા વિના કરી છે, આ મારા જ પોતાના અજ્ઞાનનું પરિણામ છે. મને જે અશુભનો ઉદય છે, મને જે પ્રતિકૂળતા છે, આજે મને જે ઈચ્છિત છે એ નથી અને જે અનિચ્છિત છે એ છે, એનું કારણ પૂર્વે આ જીવે વગર વિચારે પ્રવૃત્તિ કરી છે. અને જીવ કંઈ પણ પરિણામ કરે, કશાયથી કે અકશાયથી, છ પદનો પત્ર, કશાયથી કે અકશાયથી એનું કર્મ બંધાય અને તે જ પ્રકારનું પરિણામ જીવને આવે. ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય. કેમ કે કર્મ સ્વભાવે પરિણમે, ફળ એ જ થાય. ઝેર પીધું હોય તો ફળ એ જ થાય, આયુષ્યનો દોર તૂટી જાય. અમૃત મળી જાય તો ફળ એ જ થાય, નિરોગી થઈ જાય, તૃપ્તમાન થઈ જાય. એને એની સાથે સંબંધ નથી, એનો સ્વભાવ છે. પણ જીવનું જ્ઞાન કે અજ્ઞાન એ જીવના હાથમાં છે. તું અજ્ઞાનથી ઝેર પી, તું અજ્ઞાનથી અગ્નિમાં હાથ નાખ, તો દાઝવાનો જ છું. હિમથી હિમ સ્પર્શથી હિમનું સ્પર્શનું ફળ, અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ જેમ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદી કે અકષાયાદી જે કંઈ પરિણામ ભાવે આત્મા વર્તે એનું પરિણામ થયા વિના. છ પદનું પત્ર, સીધો હિસાબ છે. અહીંયા કોઈને બોલાવવાની જરૂર નથી, કોઈને પૂછવાની જરૂર નથી, કોઈનું પ્રમાણપત્ર મેળવવાની જરૂર નથી કે આ શું કે લે બીજાને પૂછી આવું કે આમ કરે તો કર્મ બંધાય કે નહીં. આમ મને લાગે છે કે બંધાય ખરું, પણ છતાં કોકને પૂછી જોઈ, કારણ કે એ શું ગોતતો હોય છે, છટકબારી. અને એમાં કોઈ એને વકીલ જેવી વિપર્યય બુદ્ધિનો માણા ભટકાઈ જાય તો વકીલની બુદ્ધિ શું હોય, વિપર્યાસ, વિપર્ય, વિપરીત. એ દરેક બાબતમાં તું ખૂન કરી આવ, તને કેમ છૂટવું એ મારી પાસે આવ, તું ચોરી કરી આવ પછી કેમ તને બચાવવો એ મારું કામ. એમ એમ જ કે કર્મ કર, પાપ કર, અધર્મ કર, અનિતિ નીતિ કર, સદાચાર કર, દુરાચાર કર, ભ્રષ્ટાચાર કર, પછી આવને અમે બેઠા છે. એમ આ જીવ કોઈ અન્ય જાય વકીલ આગળ પહોંચી જાય તો એને છટકવારી બતાવે અને એની પાસે બધું તૈયાર હોય કે આ કર્મમાંથી છૂટવું હોય તો આમ કરવું જોઈએ. કાયદાની કલમ ગોતે ને એમ, એમાં કાયદાની કલમ ગોતે કે તું આટલું એક નવકાર છે કર, તારા કરોડ જન્મના પાપ દૂર થઈ જાય. બોલો, અને ગણિત કૂર્તિ કાઢ્યું, ભાવ વિના નવકારસી તે કાંઈ ન થાય, ભાવ વિના ધર્મ તે કાંઈ ન થાય. અને આણે બધો ગણિતનો ધર્મ પકડ્યો, વકીલની જેમ ચોપડાની કલમ પકડી લીધી અને બધું મોઢે હોય કે આટલાથી આટલું, આટલા પલ્લીઓપમનું આયુષ્ય જાય ને આટલા કર્મો ખપે ને આટલું આમ થાય, મોઢે આનું ગણિત બિલકુલ તૈયાર હોય. અને જ્ઞાનીનું ગણિત જુદું છે, વ્રત નહીં, પછખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, શ્રેણીક તીર્થંકર થશે, ઠાણાંગ સૂત્ર જોઈ લો. કઈ નથી કર્યું શ્રેણીક મહારાજાએ, આ કર્મના લેપન માટે, કર્મના નાશ માટે એકેય સાધન એનાથી થઈ શક્યું નથી, તીર્થંકર થશે. ઠાણાંગ સૂત્ર વાંચો, આખી વાત જુદી છે વ્યવહારની અને સંસારની. જ્ઞાની કહે છે કે યથાસ્થિત સમ પરિણામે વેદવું ઘટે છે એમ જાણી ઘણું કરી તેવી પ્રવૃત્તિ રહે છે. વળી આત્મદશા વિશે સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. અને આવી આવી પ્રવૃત્તિમાં પણ લક્ષ ક્યાં છે કે કોઈનો સમાગમ થયો તો ચિત્તની ઈચ્છા ન હોવા છતાં પૂર્વના પોતાના અંતરાયનું કારણ જાણીને સમપરિણામ કરીને એ કર્મનું વેદન કરે છે. પણ ત્યારે પણ હવે આત્મદશા વિશે સ્થિર થવા અસંગપણામાં લક્ષ રહે છે. લક્ષ તો એ છે કે કોઈનો અમને સમાગમ ન હો. મુનિને પણ ના પાડે, સુભાગને પણ ના પાડે, અંબાલાલને પણ ઉચાળા ભરાવી દે કે નીકળી જાઓ અહીંથી. ઓહો, જ્ઞાનીનું સ્વરૂપ અસંગપણા તરફ છે. આત્માનું મૂળભૂત સ્વરૂપ છે. સંગ વધારા ન કરે, ત્યાં ઓછો છે હજી જરાક. આવતા વખતે આથી ડબલ થવો જોઈએ. આવા ટાર્ગેટ ન હોય, આવું પ્લાનિંગ ન હોય. અહીંયા તો તમે આવ્યા છો અંબાલાલ, હવે તમે નહીં. વાહ પ્રભુ, ગજબની વાત છે તમારી. કારણ કે લક્ષ અસંગ તણા તરફ છે, પર તરફ નથી. આત્માનો મૂળ સ્વભાવ સર્વથી ભિન્ન છે ને અસંગ છે. આ સંકેતમાંથી એને બોધ મળ્યો. એને સંકેત થયું તો શું કર્યું, એને શું પડ્યું? મૂળ માર્ગ જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અને અસંગ. બસ આ જાણ્યું, જીવ જાણ્યો તો શું જાણ્યું કે બધાથી ભિન્ન છે અને અસંગ છે. તો એનું લક્ષ્ય એ અસંગપણું પોતાને પૂર્ણ થાય. 187માં કહ્યું કે 15 અંશ સુધી પહોંચાયું છે, 1 જ અંશ બાકી છે. અને એ જો અસંગપણું સુસાધ્ય થઈ જાય તો કોઈ વાંધો નહીં. અને એ હવે લક્ષ અસંગપણા તરફ છે. તો જ્ઞાન થાય તો એની દિશા કઈ તરફ હોય? અસંગતા તરફ. એટલે કહે છે કે આવી પ્રવૃત્તિ કરીએ છીએ, સમાગમમાં આવે ત્યારે અમારું આવવાનું થતું નથી, પણ કોઈ આવે ત્યારે આવી પ્રવૃત્તિ થાય છે, સમપરિણામે થાય છે. ત્યારે પણ વિચાર તો એ જ કે પૂર્વે અમે વિચાર્યા વિના કર્યું એનું પરિણામ અત્યારે અમારે ભોગવવું પડે છે. આ ઉદય સંગ એવો વિચિત્ર છે. અને પછી એ પ્રવૃત્તિ ઈચ્છા વિના, ચિત્તની ઈચ્છા વિના કરીએ છીએ, સહજતાથી કરીએ છીએ. અને આત્મદશા અમારી સ્થિર રહે એ માટે અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. એ વખતે પણ અમારો લક્ષ ઉપદેશ દેવાનો નથી, નિવૃત્તિમાં કોઈનો સમાગમ થાય તો એને પમાડવાનો નથી. આત્મદશાને સ્થિર કરવાનો છે. મારે સ્થિર થવાનું છે, અસંગતા તરફ ઢળવાનું છે. અસંગપણામાં લક્ષ રહ્યા કરે છે. આ વ્યાપારાદી ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે તેમાં ઘણું કરી અસંગ પરિણામવત પ્રવૃત્તિ થાય છે. કેમ કે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. સાહેબ, પણ તમે તો ધર્મ આ બધો વેપાર કરો છો ને? તો કે વેપારના ઉદયથી, ઈચ્છાથી નહીં, વેપારના વ્યવહારના, વેપારના ઉદય વ્યવહારથી જે જે સંગ થાય છે અમારે, જેને જેની સાથે જોડાવાનું થાય છે, તેમાં ઘણું કરી અસંગ પરિણામવત પ્રવૃત્તિ થાય છે. એની સાથે પ્રવૃત્તિ કેવી થાય છે? અસંગ પરિણામવત એટલે કોઈ એમાં મોહનું તત્વ નથી, રાગનું તત્વ નથી, મમત્વનું તત્વ નથી, મારાપણાની, તન્મયપણાની, હો તમે તો મારા ખાસ ને ખાસ, તમે તો મારા વિશ્વાસો, આવું કે ધંધો કરવામાં ઓલાને ગળે ન વળગે ગ્રાહકને 5 રૂપિયાના લોભ ખાતર. આપણી પ્રવૃત્તિ અસંગપણાની નથી, એને ગળે વળગાડવાની હોય. કારણ શું? કે ફરી બકરો પાછો બીજે જાય નહીં. એટલે લટુડા પટુડા કરતો હોય. આ તો કે છે વ્યવહારમાં અમારી પ્રવૃત્તિ અસંગ પરિણામવત પ્રવૃત્તિ થાય છે. પ્રવૃત્તિ કરીએ છીએ વેપારની, લેવા દેવાની, સંસારમાં લોકો સાથે જે કે વ્યવહાર, પણ કેવા પરિણામથી? અસંગ પરિણામવત. શબ્દ પકડાય તો જેટલો પકડવાનો ભાવ પ્રયત્ન કરવો, પછી વિચારણામાં લેવું. અસંગ પરિણામવત એનો સંગ મારે જોઈતો નથી, ઈચ્છિત નથી, છતાં દ્વેષભાવ નથી એની સાથે, પણ મારે વધારવો નથી. આ તો પછી આજે આવ્યા છો, આટલી ચર્ચા કરી, આવો ફરી વાર ક્યારેક સાથે જમીએ અને કાંઈ જમાડો તમે. કાંઈ નહીં, માતાકોટ નહીં. નો એક્સટેન્શન, નો એક્સપાન્શન. અસંગ પરિણામવત જેનો થયો છે એ ઉદય વગર થયો હશે, મળ્યા હશે કદાચ, આવે પ્રવૃત્તિ થાય તો એમાં પણ આ વાત જ કહેવાની છે બોધની. પણ પછી એને વળગાવવાનું, વળગાડવાના, એને વળગવાનું પણ પાછું એ સમજાવવું જોઈએ. બહુ દુષ્કર છે ધર્મનો માર્ગ, ખાંડાની ધાર જેવો છે. વિવેક વિના નહીં પકડાય, નહીતર ઉડી જશે. બરાબર વિવેક હોય કે આવું થાય પણ ખરું, છતાં પરિણામ કયું હોવું જોઈએ? અસંગતાનું. સંગ કરવા છતાં પરિણામ અસંગતાનું, પ્રવૃત્તિ સંગની અને પરિણામ અસંગતાનું. આ વાત સમજાય? આ કૃપાળુ દેવ કહે છે કે આ બધા વ્યવહારમાં જે જે સંગ થાય છે તેમાં અસંગ પરિણામવત પ્રવૃત્તિ થાય છે. સંગ થાય એટલે પ્રવૃત્તિ થાય, લેવાની દેવાની ખાવાની પીવાની બોલવાની ચાલવાની બધી પ્રવૃત્તિ થાય. પણ એ કહે છે અસંગ પરિણામવત, એનો કોઈ સ્પર્શ નહીં. કપડાં દોરીએ ટીંગાય છે અને પવનનું જરા વાયરો વાય છે તો દૂર થોડી ઉડે છે, તો ત્યાં બધે પકડાતી હોય ઉડે. પણ પછી જ્યારે ઓલું લીએ, ધોબી કપડાં લીએ નદીના પટમાંથી, તો પછી કંકેરી નાખે. પ્રવૃત્તિ સંગની થઈ, અસંગ પરિણામવત, એ કંઈ રજ એને ચોંટતી નથી. એમ જ્ઞાની કેટલાય લોકોના સંગમાં આવતા હોય આ વ્યવહારના ઉદયથી, એ ક્યાંય કોઈને વેડગા નથી. આ એનું લક્ષણ છે અસંગ પરિણામવત. સંગની પ્રવૃત્તિ પણ એ ઉદયથી સંગ હોય તો, હાથે કરીને ઉંબાડિયા ઉભા કર્યા હોય તો આમાં ન થાય કોઈ દી અસંગ પરિણામ. આ પ્રવૃત્તિ છે, આ તો શું કરે છે, પોતે બધું આયોજન કરે, બધું પ્લાનિંગ કરે, પછી કે એને તો એ તો અસંગ પરિણામમાં છે, એને તેને કાંઈ લેવા દેવા નથી. અરે ઊભું એને કહ્યું છે, અસંગ પરિણામ છે નું. એટલે અહીંયા બહુ સરસ કે ઉદય વ્યવહારથી જે સંગ થાય છે એમાં પ્રવૃત્તિ પોતાની જ થાય છે, કેમ કે પોતાને ઉદય છે, પણ એ પ્રવૃત્તિ અસંગ પરિણામવત થાય છે. એ ક્યારે થાય કે પોતાની પ્રવૃત્તિ એ ઈચ્છિત નહોતી, થઈ છે બરોબર છે, અને એમાં ચિત્તની ઈચ્છા તો નથી જ, અને થઈ છે તો એનું પરિણામ સંગમાં નહીં આવવું જોઈએ. ભલે પ્રવૃત્તિ સંગની છે પણ પરિણામ અસંગનો થવું જોઈએ. વિચારશો, કારણ કે તેમાં સારભૂતપણું કંઈ લાગતું નથી. સાહેબ આ પ્રવૃત્તિ કેવી રીતે થાય, એની ટેકનિક શું, એનું કિમ્યો શું, કે આપણે પ્રવૃત્તિ કરીએ અને છતાં એનું પરિણામ અસંગ થાય? તો કે એમાં કંઈ સારભૂતપણું લાગતું નથી. જે પ્રવૃત્તિ આપણે કરીએ એમાં કંઈ સાર ન જણાય આપણને, બિલકુલ આપણને લાગે કે અસાર છે અને ખોટી બધી મગજમારી છે, કરવી પડશે જાસુ ખરા પણ કંઈ ઈચ્છિત નથી, તો એ પ્રવૃત્તિ એની સાથે સંગનો દોષ ઉત્પન્ન થશે નહીં. કેમ કે કરી છે ત્યારે ચિત્તથી જોડાતા નથી, સારભૂત નથી એમાં ચિત્ત ક્યાંથી જોડાય? જે વાત સારભૂત નથી એ કહે છે. એટલે જગતમાં આપણે ક્યાં ક્યાં જોડાઈએ છીએ, જે આપણને સારભૂત કંઈક મતલબ એક ડિગ્રી પણ લાગે તો આપણે જોડાઈ જાય. જ્ઞાનીઓએ સંસાર માટે એક શબ્દ વાપર્યો, સંસાર અસાર છે, શબ્દ એક જ છે. પછી ભાવનાનું ચિંતન ઘણું છે, પણ જે દી ચિંતન કરતા 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 જ્ઞાનીનો જવાબ અને આપણો જવાબની મેળવણી થાય, ટેલી, આ એકાઉન્ટ્સમાં આવે છે ટેલી, આ ટેલી થાય તે દી આપણી ભાવના પૂરી થઈ કે સંસાર અસાર છે. અને જે દી સંસાર અસાર છે તે દી ઉદાસીનતા જન્મે કે મમત્વ જન્મે? ક્યારે જન્મું? અસાર પણ કોઈ સાથે ભાઈબંધી કરી અને આમ લાભ મળશે ને આમ મળશે ને આ નહીં ઘણી ઓળખાણ છે ને આમ છે ને બે વર સુધીની પછી ગાંડા થયા ખવડાવ્યા પીવડાવ્યા એના વ્યવહાર જાડવા એની કેટલી ગુલામી કરી એની ભાટાઈ કરી અને પછી બે વર પછી ખબર પડી કે મારો દીકરો કાંઈ કરે એમ નથી. તે દીશું કે આ બધું આમાં કાંઈ હારાવાટ. તો એ સંબંધમાં પછી પ્રેમ વધે કે ઉદાસીનતા વધે? બીજી વાર ફોન આવે તો કે હું જરાક અત્યારે કામમાં છું, હમણાં આવી શકીશ. શું કામ ઉદાસીનતા આવવાનું કારણ? કે નક્કી થઈ ગયું કે આમાં વાતમાં માલ કાંઈ નથી, કોઈ સાર. જ્યાં અસારપણું લાગે ત્યાં ઉદાસીનતા આવ્યા વિના. તો ઉદાસીનતા લાવવા માટે સંસારનું અસારભૂતપણું લાગવું જોઈએ. સારભૂતપણું કંઈ લાગતું નથી. પણ જે ધર્મ વ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. વ્યવહારના સંઘમાં તમે અસંગ પરિણામ વધશે તો તમે અમારી સાથે સત્સંગ કરો ત્યારે અસંગ પરિણામ વધશે. જ્ઞાની કહે છે કેટલો ઓહો, આ કૃપાળુ દેવના વચનથી આપણને આ વિવેક શું છે અને કેવો જ્ઞાનીનો વ્યવહાર ઉચિત હોય છે. એ કહે છે પણ જે ધર્મ વ્યવહારના પ્રસંગમાં આવવું થાય, વ્યવહારની વાત નથી કરી, ઉદય વ્યવહારની વાત નથી કરી, વેપારની વાત નથી કરી, વેપારાદિ ઉદય પરિવારની વાત નથી, પણ ધર્મ વ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. ત્યાં કઈ કે અસંગ પરિણામ નહીં, ત્યારે એ જીવ પ્રત્યે એને કરુણા હોય, ઉદાસીનતા ન હોય. વ્યવહારમાં સામા જીવ પ્રત્યે બનારો પડે પણ ઉદાસીનતા હોય. કામ જેટલું કરવાનું હોય ઉદયમાં હોય એટલું કરી લઈએ, પછી એમાં કંઈ મમત્વ ન હોય, વિશેષ પ્રીતિનું કારણ ન હોય. પણ ધર્મ પ્રસંગની અંદર જ્યારે આવવાનું થાય ત્યારે એવી અસંગ પરિણામવત પ્રવૃત્તિ ન હોય, ત્યાં તો એની કરુણા ભાવના કામ કરતી હોય. જીવ જો એવો જિજ્ઞાસુ હોય તો એને પ્રેરણા આપે, પુષ્ટિ આપે, સમાધાન આપે, માર્ગદર્શન કરે, ક્યાંય એની મૂંઝવણ હોય તો ઉકેલ આપે. આ જ્ઞાની છે એ તો દીપક સમાન છે, એ તો પ્રકાશ પાથરે, તારા માર્ગના કંટકો દૂર કરે. તારી જો ઈચ્છા હોય એના પ્રમાણની અંદર એ તને ચાલવા માટે પ્રેરણા આપે, સાધનાની રીત બતાવે. જે કરતો હોય અહીંયા કોઈ ક્ષતિ ઉણપ હોય તો ઉણપ સુધી આપે, આવું બધું ચાલે. એ કહે છે કે ધર્મ વ્યવહારના પ્રસંગમાં આવવું થાય ત્યાં તે પ્રવૃત્તિ પ્રમાણે વર્તવું ઘટે નહીં. તેમ બીજો આશય વિચારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેટલું સમર્થપણું હાલ નથી, તેથી તેવા પ્રસંગમાં ઘણું કરીને મારું આવવું ઓછું થાય છે અને એ ક્રમ ફેરવવાનું ચિત્તમાં હાલ બેસતું નથી. છતાં તે તરફ આવવાના પ્રસંગમાં તેમ કરવાનો કંઈ પણ વિચાર મેં કર્યો હતો, તથાપિ તે ક્રમ ફેરવતા બીજા વિષમ કારણોનો આગળ ઉપર સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી, ક્રમ ફેરવવા સંબંધીની વૃત્તિ ઉપશમ કરવી યોગ્ય લાગવાથી તેમ કર્યું છે. આ આશય સિવાય ચિત્તમાં બીજા આશય પણ તે તરફ હાલ નહીં આવવાના સંબંધમાં છે, પણ કોઈ લોક વ્યવહારરૂપ કારણથી આવવા વિશેનો વિચાર વિસર્જન કર્યો નથી. થોડુંક ગંભીર છે પણ આપણે હવે આ પત્રની સમાપ્તિ કરીએ. એ કહે છે કે બીજા કારણથી પણ જો કયો તો અમને લાગે છે કે એને કારણે પણ બીજા અનેક પ્રકારના વિષમ કારણોનો સંભવ થવાનો સંભાવના મમને જણાય છે, કે કદાચ અમે ધર્મ પ્રવૃત્તિમાં આવું ચિત રાખીને આવીએ કદાચ તો પણ અમને એવું લાગે છે કે આ ક્રમ ફેરવવાનો વિચાર કર્યો તો કે અમે ક્રમ ફેરવી નાખીએ, સમાગમમાં આવે એમ કોઈને ત્યાં અમારે જવું એવો વિચાર કરીને ત્યાં આવવાનો વિચાર કર્યો તો, પણ પછી વૃત્તિને ઉપશમ કરીએ છીએ. કેમ કે કંઈક એ ક્રમ ફેરવતા બીજા વિષમ કારણોનો આગળ પર સંભવ થશે. આ જ્ઞાનીની દ્રષ્ટિ, આગળ ઉપર કંઈક એવા બીજા વિષમ કારણો થશે એમ લાગવાથી, પ્રત્યક્ષ દેખાવાથી. પ્રત્યક્ષનો શબ્દ જે કરતા હોય તમે કરો, આ જ્ઞાનીને તો કાંઈ નથી, છતાંય કે જે પ્રત્યક્ષ દેખાય છે, આ આત્માથી જે દેખાય ને એ પ્રત્યક્ષ કહેવાય. કેવળ જ્ઞાન છે ને એ પ્રત્યક્ષ છે, અને વાંચીએ છીએ ને એ જ્ઞાન પરોક્ષ છે. આ ચોપડી વાંચીએ છીએ ને, હાથમાં પુસ્તક છે, ભાષા છે, વાંચનાર આંખ છે, તો જ્ઞાન કેવું? પરોક્ષ. અધ્યાત્મની અંદર પ્રત્યક્ષ ને પરોક્ષને સમજવામાં જરા વિશેષ વિચારણા જોઈએ. ડિક્શનરીના મિનિંગથી કુદાકુદ ન કરાય જ્યારે ત્યારે. અહીંયા કે છે, પ્રત્યક્ષ દેખાવાથી ક્રમ ફેરવા સંબંધીની વૃત્તિ ઉપસંગે. એક વખત વિચાર આવી ગયો તો કે સમાગમમાં આવો ત્યારે આમ કરો, અને પછી ત્યાં આવો તો ધર્મ પ્રવર્તનની અંદર તમે કંઈ પ્રવૃત્તિ કેવી અસંગ પરિણામવત નથી કરતા, તો અહીંયા પણ એ કરીએ તો કે છે. પછી વિચાર આવ્યો કે ભવિષ્યમાં બીજા ઘણા વિષમ કારણોનો આગળ ઉપર સંભવ થશે. જ્ઞાની વિચારે છે કે એક પગલું એક દિશામાં જાય તો એની પરિણામની પરંપરા શું થશે. આ એની દીર્ઘદ્રષ્ટિ છે, આ દ્રષ્ટા છે. જે પુરુષ દ્રષ્ટા છે એ અનાગતને જોઈ શકે છે, ભાવિને જોઈ શકે છે, અને એ ભાવિને જુએ છે, એ નથી બન્યું એને પ્રત્યક્ષ જોઈ શકે છે. આ એની જ્ઞાનની તાકાત છે. કેવળ જ્ઞાનીનું ભવિષ્ય જ્ઞાન એ પ્રત્યક્ષ છે, કલ્પના નથી. સાહેબ, એ ઘટના તો બની નથી. ઋષભદેવ એમ કહે કે મરીચી એ મહાવીર થશે. ઋષભદેવ હજી પેલા તીર્થંકર છે, વચ્ચે 23 કાળ છે, અને એ કાળ લાખો પૂર્વનો છે. આ કોડાકોટી સાગરોપમનું ગણિત આપણને તો કઈ બેસતું, એટલે બોલવા કઈ બિસાડી ન શકાય, કેમ કે વાત જ ભાઈ ગઈ છે. અહીંયા તો અહીંયા કરોડ ને અબજ થી કઈ આગળ જતું નથી, અને અંગ્રેજી ભાષા એ તો દાટ વાળ્યો છે. હવે આટલા 1000 કરોડ એમ કહેવાય, પણ એટલા 1000 કરોડ એટલે સંખ્યાનું માપ તો કે, તો કે 10000 કરોડ. પણ 10000 કરોડ શું કામ, 10000 શું કામ વપરાશ, એનું માપ શું? તો કે એ છે જ નહીં ભાષામાં, ગણિતમાં જ નથી. હવે આ 21મી સદીના માણ ગણિતરત્ન ભેગા થયા તો એ ભાષા કઈ વાપરે? 10000 કરોડ, આટલા લાખ બિલિયન. પણ પછી શું, એટલા લાખ બિલિયન એટલે શું, એનો એનો આંક તો કહેતું. અહીંયા છે પલ્લીઓપમ છે, સાગરોપમ છે, કોડાકોડી છે, 20 કોડાકોડી છે, આ બધું અહીંયા છે. પણ એ આપણે આ ગણિતમાંથી બહાર વહ્યું ગયું, એટલે આપણને પણ હવે એમાં કાંઈ સમજ પડતી નથી. તો જ્ઞાનીની ભાષા છે. એ કહે છે કે આગળ ઉપર પ્રત્યક્ષ દેખાય છે. જ્ઞાનીને જે ભવિષ્ય દેખાય છે એ પણ પ્રત્યક્ષ છે. ઋષભદેવને એમાં મહાવીરના દર્શન થયા મરીચીમાં. આ કેવળ જ્ઞાનની તાકાત, આ આત્માના જ્ઞાનની તાકાત. આ એક આત્મા, પ્રત્યેક આત્મા આવો અનંત જ્ઞાનનો ધણી છે. એને બધું પ્રત્યક્ષ છે ભાઈ. કઈ આંખ સામે છે એ તો નબળામાં નબળી ક્ષણ છે, એની ઓછામાં ઓછી લબ્ધિ છે કે આંખ હોય તો દેખાય, નાખણો હોય તો વાત પૂરી થઈ ગઈ. એને તો આખું લોકાલોકના તમામ પદાર્થો, 3 કાળની એની બધી પર્યાયો એને સ્પષ્ટ હાથમાં આમડાના જેવી પ્રત્યક્ષ છે. એ જ્ઞાનીને આ દેખાય છે કે વિષમ કારણોનો આગળ ઉપર સંભવ થશે એમ પ્રત્યક્ષ દેખાવાથી તે ક્રમ ફેરવા સંબંધીની જે વાત હતી એ વૃત્તિને ઉપશમ કરી. જો વિકલ્પ આવ્યો તો એ વિકલ્પને સમાવી દીધો. આ વિશેષતા કૃપાળુદેવની. અને એ પાછું કબૂલ કરે આની પાસે કે મને વિકલ્પ આવ્યો તો કે ભાવનગર જઈએ અને ધબધબાવી નાખીએ. જ્ઞાની છે હો, એ કે છે વિકલ્પને સમાવી દીધો કે નહીં, લોકોને અંદેશો પડે. એ કદાચ તો દલીલથી હું કહું કે એને ગમે તે અંદેશો પડે, આપણે તો સાચી વાત કેવી છે ને, નહીં, જો યોગ્ય નથી તો ભવિષ્યમાં આમાંથી દુષ્પરિણામો આવવાની સંભાવના છે. એ સંભાવના જ્ઞાનીને દેખાય છે, અને કહેવાતા જ્ઞાનીને દેખાતી નથી. આ એનો પેર બસ પૂરું કરે છે. ચિત્ત પર વધારે દબાણ કરીને આ સ્થિતિ લખી છે. આવી વાત લખવી, અને કુંવરજીભાઈ જેવાને એટલે લખે છે સ્પષ્ટ કે અમે ચિત્ત ઉપર દબાણ કરીને તમને આ લખ્યું છે. આખા જેવી તેવી વાત છે. અમે નક્કી કર્યું હતું, આ મેળા ત્યારે કીધું હશે કે ભલે અનુકૂળતા હોય તમારો પત્ર આવે તો વિચારશું, માટે આને પત્ર લખ્યો. પત્ર લખવામાં કીધું કે અમે આવવાનો વિચાર કર્યો હતો પણ હવે કઈ આવવું નથી. અને આ વાત સમજાવવી તત્વજ્ઞાનથી સમજાવવી, સકારણ સમજાવવી, એટલે એને એક શબ્દ પ્રયોગ કર્યો છે કે લોક વ્યવહારરૂપ કારણથી આવવા વિશેનો વિચાર વિસર્જન કર્યો નથી. સમજશો નહીં કે લૌકિક વ્યવહારથી અમે આવવાનું ટાળીએ છીએ. તો આ વ્યવહાર છે એ પરમાર્થ દ્રષ્ટિથી છે. ચિત્ત પર દબાણ કરીને આ સ્થિતિ લખી છે, તે પર વિચાર કરી જો કંઈ અગત્ય જેવું લાગે તો વખતે રતનજીભાઈને ખુલાસો કરજો. મારા આવવા નહીં આવવા વિશે જો કંઈ વાત નહીં ઉચ્ચારવાનું બને તો તેમ કરવા વિનંતી. આ અદ્ભુત વાત છે. આ સ્થિતિમાં ખ્યાલ નથી કે આપણી આટલી બધી પરિણામ આપણા. એ તો જ્ઞાની તો કહે છે, કુંવરજીભાઈને કહે છે કે આ તમને વાત લખી છે, હવે મારું આવવું શા માટે આવવાનું હતું અને શા માટે હવે ન આવવાનું થયું છે. આ સંબંધી કંઈ પણ વાત હોય જો ઉચ્ચારવાનું ન બને તો વધારે સારું, એમ કરવા તમને વિનંતી છે. અદ્ભુત પત્ર છે. જ્ઞાનીની દશા અને જ્ઞાનીનો વ્યવહાર આ બંનેની સમજ માટે ખૂબ પુખ્ત વિચારણા માગે એવો આ ગંભીર આશયનો પત્ર છે. આશય ગંભીર છે. વિચારીશું સત્પુરુષોનું યોગ જગતનું કલ્યાણ.